एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 135 शिव तांडव स्तोत्र कवि रावण। टेलिविजन ने दूरदर्शन चैनल पर महाभारत अने रामायण नी एक वार बोलबाला रही छे। आ द्वारा प्रजाए पोताना बन्ने महाकाव्य पुराणों में रस लीधो। अलबत्त કેલેન્ડરિયા આકૃતિઓ અને રંગોમાં ભભકતી આ શ્રેણીમાં રામાનંદ સાગરે ફિલ્મી મસાલો અને તરકીબો સારી પેઠે અજમાવેલા, તેમ છતાં રામાયણમાં રાવણ જેવા ખલનાયકની ભૂમિકાને રામથી પણ સવાઈ બનાવી દેનાર અરવિંદ ત્રિવેદી જેવા નટને ઝટ ભૂલી શકાય તેમ નથી, અને તેમાંય રામાયણ શ્રેણીમાં રાવણના પ્રવેશ અને રાવણના શુદ્ધ ઉચ્ચારો સાથે રજૂ થયેલું શિવ તાંડવ સ્તોત્ર રામાનંદ સાગરની દ્રષ્ટિનું પરિણામ છે। રાવણના પ્રવેશ વખતે રાવણે લખેલા શિવ તાંડવ સ્તોત્ર વિના રાવણનો ઉત્તમ પરિચય બીજું કોણ આપી શકે। પુષ્ટિ સંપ્રદાયમાં કૃષ્ણના સૃષ્ટિપોષક વ્યક્તિત્વની મધુરતાને રજૂ કરતું લાસ્ય જેવું મધુરાષ્ટક જો અનુસ્વારોની કોમળતાથી ધ્યાન ખેંચે છે, તો શિવ સંપ્રદાયમાં રાવણે લખેલું શિવના સૃષ્ટિ સંહારક વ્યક્તિત્વની કઠોરતાને રજૂ કરતું તાંડવ જેવું શિવ તાંડવ સ્તોત્ર સમાસોની લય બળકટતાથી ધ્યાન ખેંચે છે। એક લઘુ અને એક ગુરુથી બનેલા નારાજ છંદલયના વારાફરતી બદલાવોથી મૃદંગ અને ડમરૂનો તાલ સાક્ષાત કરતું આ સ્તોત્ર શંકરના રુદ્રરૂપને અને તેના નર્તનને ભક્તિભાવપૂર્વક રજૂ કરે છે। તાંડવ નૃત્યની રુદ્રતાની વિવિધ ચિત્રાત્મક લય છટાથી અહીં રજૂઆત થઈ છે। કહેવાય છે કે આકરા થઈને શિવની સામે રાવણે પોતાના બે બાહુઓથી હિમાલયને હલાવવાનો પ્રયત્ન કરેલો, ત્યારે એના બે હાથ હિમાલયની નીચે દબાઈ ગયા હતા। આ વખતે રાવણે શિવની કૃપા માટે શિવ તાંડવ સ્તોત્ર ગાયેલું અને પ્રસન્ન થયેલા શિવ દ્વારા એના બે હાથ સાજાસમા બહાર આવી શકેલા। રાવણની પ્રાસોથી યુક્ત શબ્દ પસંદગી અને એમાં લયનો ફૂતકારીને ચાલતો પ્રવાહ એકદમ ધ્યાન ખેંચે છે। આ સ્તોત્રના 15 શ્લોકો છે। એમાં પહેલા 11 શ્લોકોમાં શંકરના તાંડવનું વર્ણન છે, જ્યારે છેલ્લા 4 શ્લોકોમાંથી 3 શ્લોકમાં ભક્તિની આર્દ્રતા છે ને છેલ્લા શ્લોકમાં સ્તોત્ર પાઠથી થતી ફલશ્રુતિ આપેલી છે। પણ દરેક શ્લોકમાં શિવ પરત્વેની રતિ સતત કાયમ રહે એવી ઝંખના છે। શિવના સ્વરૂપની વિશિષ્ટતા તાંડવ નૃત્ય વેળાએ કઈ રીતે વ્યક્ત થવા માંડે છે એનું ગતિપૂર્વકના કાલ્પનિક ચિત્રો અહીં દોરાયેલા છે। રુદ્રતા, ગતિ તેમજ શિવચરણના તાલઠેકને એક સાથે પ્રગટ કરવા મથતી શિવ તાંડવ સ્તોત્રની શબ્દ સમૃદ્ધિ ભૂરકી નાખે તેવી છે। પહેલો શ્લોક આપણને સીધા ચંડ તાંડવમાં મૂકે છે। જટાના અરણ્યમાંથી ઝરતા જલપ્રવાહથી પાવન સ્થળ જેવા કંઠમાં સર્પો, ઉન્નત માળા ધારણ કરીને શિવે ડમન ડમમ 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 એવા ડમરૂના ઘોર અવાજ સાથે તાંડવ નૃત્ય કર્યું, આવા શિવ અમારું કલ્યાણ કરો। આ પછી બીજા શ્લોકમાં ધગત 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 એવા અવાજ સાથે પ્રજ્વલી રહેલો શિવના ભાલ પ્રદેશનો અગ્નિ મુખ્ય જગ્યા રોકે છે। પણ રસ પડે એવી વાત એ છે કે આવા અગ્નિની બાજુમાં કિશોરચંદ્ર મસ્તકે ગોઠવાયેલો છે। જટાની ગતિ, જટામાં ગંગાની ગતિ, ગંગાના પ્રવાહના ઉછળતા તરંગોની ગતિ અને લલાટ પર ભભૂકતી ત્રીજી આંખની જ્વાળાની ગતિ, એમ તાંડવની ગતિ અહીં હુબહુ પકડાયેલી છે। ત્રીજા શ્લોકમાં રુદ્રતાની સાથે પાર્વતીના ચૂડામણીથી પ્રકાશિત થતી દિશાઓને જોઈને જન્મેલી શિવની પ્રસન્નતાને રજૂ કરાયેલી છે। અગ્નિ સાથે શીતલતા, રુદ્રતા સાથે રમ્યતા, પ્રચંડતા સાથે પ્રસન્નતાનો વણાટ પણ જોઈ શકાય છે। ચોથો શ્લોક સૌથી વધુ તાંડવની ગતિને પકડે છે। આ શ્લોકમાં જટામાના સર્પોની ફેણોના મણીઓ ઝળહળી રહ્યા છે અને એમાંથી નીકળતો પિંગળ રંગનો પ્રકાશ દિશાઓમાં વેરાઈ રહ્યો છે। તેમજ ઉત્તરીય તરીકે ધારણ કરેલું મદોન્મત હાથીનું ચર્મ ફરફરી રહ્યું છે. પાંચમા શ્લોકમાં દેવોના નમન દ્વારા શિવનો મહિમા ઊભો કર્યો છે. છઠ્ઠો અને સાતમો શ્લોક શિવે જેના દ્વારા કામદેવને ભસ્મ કરેલા એ લોચનાગ્નિના મહિમાનો છે. અહીં કપાળને વેદી કલ્પી એમાં પ્રજ્વલિત અગ્નિનું ચિત્ર દોર્યું છે, પણ કામદેવના દહનની બરાબર બાજુમાં જ પાર્વતીના વક્ષસ્થળ પર પત્રભંગીઓ રચનાર તરીકે શિવને યાદ કરાવ્યા છે, એ ધ્યાનપાત્ર છે. આઠમા શ્લોકમાં ઘેરા વાદળો અમાસની મધ્યરાત્રિ ગાઢ અંધકાર જેવા રૂપકોની સાથે વાતાવરણની રુદ્રતાને ઊભી કરવાનો પ્રયત્ન છે. નવમો અને દસમો શ્લોક શિવની ત્રિપુરાદિકનો સંહાર કર્યાની વિનાશક મુદ્રાઓને યાદ કરે છે. એકમાં કહે છે, સ્મરછિદ્દમ પુરછિદ્દમ ભવછિદ્દમ મખછિદ્દમ, તો બીજામાં કહે છે, સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મખાંતકમ. આમ શબ્દ ફેરે એક જ વાતાવરણ રચાયું છે, કહો ને વાતાવરણ ઘૂંટાયું છે. તાંડવ નૃત્યના પ્રારંભને ડમરૂના નાદથી રજૂ કર્યા પછી તાંડવ નૃત્યના અંતિમ ચરણમાં મૃદંગનાદને રજૂ કરવામાં આવ્યો છે. આવા તાંડવ અને શિવનો સાક્ષાત્કાર થયા પછી મનુષ્યની ભક્તિ એક જ વસ્તુ ઝંખે છે કે પથ્થરની પથારી અને સુંદર શૈયા, સર્પ અને મોતીની માળા, રત્ન અને માટીનું ઢેફું, મિત્ર અને શત્રુ, તૃણ અને તરુણી, આ બધા વચ્ચે કોઈ ભેદ ન રહે, બધું સમાન બની જાય. તેરમા શ્લોકમાં ગંગા તટની કોતરમાં વસીને હાથ જોડીને અને મંત્ર ઉચ્ચારીને સુખી થવાની ઝંખનામાં ક્રિયાઓને આગળ કરી છે. ચૌદમો શ્લોક ઉત્તમો ઉત્તમ એવા આ સ્તોત્રનો પાઠ કઈ રીતે મનુષ્યને શુદ્ધ કરે એનો મહિમા દર્શાવે છે. છેલ્લો શ્લોક સ્તોત્ર પાઠથી રથ હાથી ઘોડાયુક્ત સમૃદ્ધિ મળશે એવી આશા બંધાવે છે. ભૌતિક સમૃદ્ધિ મળે કે ન મળે, પણ શિવ તાંડવ સ્તોત્રમાં પ્રગટ થયેલો ભાષાનો અદ્ભુત નિનાદ આપણા મનને અને આપણી ઇન્દ્રિયોને જરૂર સમૃદ્ધિ પહોંચાડે છે.